Soy muy manso.
Sácala de la salida, pues. Sácala. Sácala.
Sadhana kairite
karvi.
આઠ ગાથાઓ છે સાધના સૂત્રની, એટલે સાધના માટે પ્રશ્નો ઘણીવાર સાધકના આ જ છે, મુમુક્ષુઓના પણ આ છે કે અમારે સાધના કેવી રીતે કરવી, શીની કરવી, પછી ઘણા ઘણા પ્રશ્નો આવે. પરંતુ કેવી રીતે કરવી એ બહુ મહત્વનું છે, અને એ સાધનાના સૂત્ર વિના સાધના થાય, સાધનાના સૂત્ર ન હોય અને સાધના થાય, તો એ દ્રષ્ટિએ અહીંયા આ આગમની ગાથાઓ છે એમાં એક એક ગાથાની અંદર સાધનાના સૂત્રો આપ્યા છે. એક એક ગાથા લેતા જાઓ, એમાં કયા સૂત્ર આપ્યા છે અને એની આપણી સમજણ શું છે. પહેલી ગાથામાં કયા સૂત્રો આપ્યા છે?
આત્મ સ્વરૂપ જાણે અને આત્મનું
ધ્યાન કોનું કરવું, અને એ ધ્યાન કરતા પહેલાની ભૂમિકા શું? આહાર, નિંદ્રા અને આસન, ત્રણ સૂત્ર આપ્યા છે. એક કાબુ મેળવવાનો છે, કેના ઉપર કાબુ મેળવવાનો છે? આહાર, નિંદ્રા અને આસન. તો આહાર ઉપર કાબુ, એટલે આહાર ગમે તે પ્રકારનો ગમે તેટલો, એ કાબુ એટલે શું? કે અતિ ન થાય. આહારનું પ્રમાણ, આહારની માત્રા, આહારનું સ્વરૂપ બાધક ન બને. કરવું છે શું? આત્મધ્યાન. સાધનાનું સ્વરૂપ આત્મધ્યાન એ જ સાધના છે, બાકીની સાધના નથી. હું વ્રત કરું છું એ સાધના નહીં થાય. એટલે પેલા સાધનામાં સૂત્ર કેન્દ્ર સ્થાને આત્મા. જ્યારે જ્યારે સાધના કરવી છે ત્યારે આત્માનું ધ્યાન કરવું છે, અને એ આત્માનું ધ્યાન નથી થયું ત્યાં સુધી એ આત્માને ઓળખવો છે. આત્માના લક્ષણથી, ગુણથી, ધર્મથી, આત્મા એક પદાર્થ છે, આત્માનું એક અસ્તિત્વ છે, અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે, છતાં છે. ઇન્દ્રિયોથી પકડાતું નથી, મનથી સમજાતું નથી, બુદ્ધિમાં પહોંચતું નથી, ગળે ઉતરતું નથી, તોય આત્મા છે. અને આ તને તારી રીતે નહીં સમજાય, એટલે તું ગુરુ કૃપાથી સમજજે કે જે આત્માના વિષયના પરિચિત છે, જે એક્સપર્ટ છે. જગતની અંદર કેટલાય વિષયો એવા હોય છે કે જે આપણે જાણવા હોય પણ આપણે સમજતા તો શું કરીએ? કોકને કન્સલ્ટન્ટ કરીએ. કાયદાનો વિષય હોય, મેડિકલ સબ્જેક્ટ હોય, કોઈ પણ વિષય હોય, મકાન બાંધવું હોય તો આપણે નથી બાંધી શકતા. તો દુનિયાની અંદર આ બધી વસ્તુ છે, તો આત્મા જ્યારે જાણવો છે, ધ્યાન આત્માનું કરવું છે, તો એનું સ્વરૂપ જાણવા માટે એ રૂપી સ્વરૂપ નથી કે આપણે જાતે જાણી શકીએ. તો એ પહેલામાં કહ્યું છે, અને એમાં બાધક છે આહાર, નિંદ્રા અને આસન. આહાર કહેતા એટલું બધું પ્રમાદ આવે જીવનમાં. જો આહાર ઉપર કાબુ ન હોય તો જીવનમાં પ્રમાદ આવે. એટલી સુસ્તી, એટલી આળસ, એક જરાય ક્રિયાશીલ ન થઈ શકે, ઇન્દ્રિયોને બેહોશ બનાવી દે. બીજું છે નિંદ્રા. નિંદ્રા એટલી આવે એટલે કેટલાય ઊંઘના શોખીન હોય છે. તો ઊંઘ છે, નિંદ્રા છે, એ પણ એવી કે ધ્યાનમાં બાધક, એ જ્યાં ચિંતન કરે ત્યાં એને ઝોલાવી દે. તો નિંદ્રા ઉપર પણ કાબુ જોઈએ. અને ત્રીજું છે એ આસન, એટલે ધ્યાન ક્યાંથી દે? સીધું બેસી તો શકવો જોઈએ. એની જરાય એટલી બધી ચંચળતા છે શરીરની કે એક જગ્યાએ 10 મિનિટ પણ બેસે નહીં. ઊભો થાય, હાલે, આમ કરે, તેમ કરે, અહીંયા જાય, તે જાય. કારણ કે આસન જ્યાં એને આત્મધ્યાન કરવું છે, સાધના કરવી છે, તો શરીરને સ્વસ્થ કરીને સ્થિર કરવું પડે. શરીરની સ્થિરતા એ આસનમાં અપેક્ષિત છે. તો આહાર અને નિંદ્રા એ તો જેમ વધાયરા વધે અને ઘટાડા ઘટે. તો પહેલું સૂત્ર એ કહ્યું છે કે આ ત્રણ ઉપર કાબુ લેવો અને ધ્યાન આત્માનું કરવું. બીજા સૂત્રમાં જાણવું, જાણવા, આત્મ સ્વરૂપ જાણવું તો જોઈએ, ધ્યાન કરવું છે. તો કેનું ધ્યાન કરવું છે? જેને હું
જાણું,
ના ના, જાણવાનું કોઈ એની ઓળખાણ આપી હોય તો એના આધાર ઉપર આપણે ધ્યાન કરીએ. કેમ કે એ કઈ બહાર રૂપી તો નથી પકડાશે. જ્યારે જ્યારે આત્મા સ્વરૂપને આપણે ધ્યાન કરીને એ આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, ત્યારે શેનાથી પ્રાપ્ત થશે? પોતાથી જ, પોતાના જ્ઞાનથી જ. પણ પોતાના જ્ઞાનમાં એનું સ્વરૂપ ખબર નથી, તો કેવી રીતે આપણે કરવું? તો એ ગુરુ પાસેથી એનું સ્વરૂપ જાણવું કે આત્માનું સ્વરૂપ આવું છે. ભાઈ, જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે, ધ્યાન સ્વરૂપ છે. આ બધા એના ગુણ લક્ષણ એ જાણીને આ ધ્યાન કરવું, એટલે એવી વસ્તુના, એવા પદાર્થનું ચિંતન કરવું. પણ એ ચિંતન કરવું એટલે એના ગુણો જાણ્યા હોય, એના લક્ષણો જાણ્યા હોય, એનો ધર્મ જાણ્યો હોય, તો ચિંતન એ જ પદાર્થ તરફ આપણને લઈ જાય. પણ જો ગુણ જુદા જાણ્યા હોય, ધર્મ જુદો જાણ્યો હોય, તો એના ચિંતનથી આપણને વસ્તુ એ છે એ ન પકડાય, પણ ભળતી જ વસ્તુ પકડાઈ જાય, એટલે ભ્રાંતિ આવી જાય. તો અહીંયા કહે છે કે જાણવું, આત્મ સ્વરૂપને જાણવું એટલે એને જાણવાના લક્ષણોથી પરિચિત થવું, એનો પરિચય કેળવવો, અને પછી ધ્યાન કરવું. એટલે
જ્યાં સુધી ઈ પ્રોસેસ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તો જે કંઈ પણ ધ્યાન કરવામાં આવે છે એ તો
ભ્રાંતિ, તરંગ 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 થાય. કારણ કે કેનું ધ્યાન કરવું છે એને ખબર જ નથી. એ જ્યારે ધ્યાન કરે છે ત્યારે શેનું કરવું છે તો એને ખબર નથી. એટલે ત્યાં સુધી તો એ તરંગ કરે છે. આત્માની ઓળખાણ અને આત્માનો પરિચય એને કરવો જોઈએ. એ પરિચય પ્રત્યક્ષ નથી, પણ લક્ષણથી થાય, ગુણથી થાય, ગુરુના વચનથી થાય, અને પછી વિચારથી એની ઉપલબ્ધિ થાય. વચન કોનું? ગુરુનું, વિતરાગનું, સદગુરુનું. એ વચનના વિચારથી જીવને એની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય. બરોબર છે? બીજી વાત,
પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, અજ્ઞાન અને મોહનો અંત આવે તથા રાગ અને દ્વેષનો ક્ષય થાય, ત્યારે અનંત સુખમય મોક્ષની ઉપલબ્ધિ થાય છે. મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય?
હા, મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? એને આત્મધ્યાન શરૂ કર્યું છે, એનો નિવેડો ક્યારે આવે? હા, એના પોઈન્ટ્સ. પહેલું, પોતાને પૂર્ણ જ્ઞાન, એટલે અંશે અંશે આગળ વધતો. અજ્ઞાન ઓછું થતું જાય અને જ્ઞાન પ્રકાશિત થતું જાય. અજ્ઞાનનો અંધકાર ટળતો જાય અને પૂર્ણ સુધી. પ્રયત્ન ક્યાં સુધી કરવાનો છે? પૂર્ણતા. એ પૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, નિરાવરણ જ્ઞાન, સર્વજ્ઞતા. જગતનો કોઈ પદાર્થ અજ્ઞાત રહે નહીં ત્યાં સુધીનો જ્ઞાન, એટલે પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ થાય. એક
અજ્ઞાન અને મોહનો અંત થાય. તો આમ સાઈડથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, ઓટોમેટિકલી અજ્ઞાન તો ઓછું થતું જાય.
બેય રીતે સમજાવે જ્ઞાની, અસ્થિથી સમજાવે ને નાસ્તિથી સમજાવે. તને પૂર્ણ જ્ઞાન ક્યારે ક્યારે ખબર નથી, પણ અજ્ઞાન છે તો એ ખબર છે ને. મને સ્વાસ્થ્ય શું એ ખબર નથી, પણ રોગ છે એ ખબર છે ને. તો રોગ જ્યારે જાય ત્યારે સ્વાસ્થ્ય, રાગ અને દ્વેષ. આ પરિણતિ ન થવી જોઈએ કે ભાઈ અજ્ઞાન ટળ્યું છે એ ખબર કેવી રીતે પડે? કે જો ક્યાંક રાગ દ્વેષની પરિણતિ થાય તો એ અજ્ઞાન અને મોહનું કારણ છે. અજ્ઞાન અને મોહ સિવાય જીવમાં રાગ દ્વેષની પરિણતિ થવી સંભવિત નથી. અને જ્યારે જ્યારે એવી પરિણતિ થતી હોય ત્યારે અજ્ઞાન અને મોહ ન હોય એવું બને નહીં. જો વાત બરોબર બેસી જાય ને તો કેટલી વાર કેટલી જગ્યાએ આપણે અટકતા હોઈએ, ભ્રાંતિમાં ભળી જતા હોઈએ, એને ખ્યાલ આવે કે જો રાગ દ્વેષની પરિણતિ સૂક્ષ્મ સ્વરૂપે પણ થતી હોય તો એનો મતલબ કે અજ્ઞાન અથવા મોહ કંઈક છે, હજુ આપણામાં કંઈક એનો કણિયો પણ છે. એટલે એનું આ બહારનું સ્વરૂપ છે, પરિચય છે. રાગ ને દ્વેષ એનું પરિણામ છે, એનું રિઝલ્ટ છે. આ રિઝલ્ટ ન આવે જો અજ્ઞાન ન હોય તો. અજ્ઞાન અને મોહ જેના ટળી ગયા છે તે પૂર્ણ વિતરાગ. આ બધી સિક્વન્સ સાયમલ્ટેનિયસ થશે, તું 1 2 3 વાપરીશ માં. રાગ દ્વેષ, જ્યાં રાગ દ્વેષ દેખાય ત્યાં સુધી ખબર પડે કે અજ્ઞાન છે, અજ્ઞાન છે, અજ્ઞાન છે એમ. જેમ દુખાવો છે ત્યાં સુધી દર્દ છે. દુખાવો એ દર્દ નથી, પણ દુખાવો છે ત્યાં સુધી દર્દ છે. તાવ છે ત્યાં સુધી કંઈ શરીરમાં અવ્યવસ્થા છે. એમ રાગ દ્વેષ છે એ એના બાહ્ય લક્ષણ છે કે કોઈ પણ જીવ જાણી શકે, આપણે જ્ઞાની કે અજ્ઞાની. શેના કારણે? તો કે હજુ જગતના પદાર્થ પ્રત્યે રાગ દ્વેષની સૂક્ષ્મ પણ પરિણતિ થાય છે. તો પોતે સાધનામાં રોકાઈ ન જાય, અટકી ન જાય કે આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું નથી, પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ થયો નથી, હજુ આ પરિણતિ અથવા આ પરિણામ તો ચાલ્યા કરે છે, તો સાધનાની હજુ વધારે જરૂર છે. સાધનાની શરૂઆત પૂર્ણ લક્ષ પૂર્ણતાના લક્ષ્ય થાય. પણ આપણે પેલી બીજી આ બધું જે છે એમાંથી સૂત્રોનું સંકલન કરતા જઈએ, કેમ કે આ બધા ગાથાઓ છે ને એની કોઈ ક્રમ નથી, એટલા માટે નથી, એટલા માટે નિયંત્રણ નથી કે એક કોઈ ગ્રંથની ગાથાઓ નથી. આ કોઈ એક સંકલન છે. સંકલન જ્યારે હોય ત્યારે એક મુનિના હાથમાં એક ગ્રંથ આવ્યો, બીજાને બીજો આવ્યો, ત્રીજાને ત્રીજો, એને આ ગાથા કીધી ને આ ગાથા કીધી. એ ગાથા બહુ સરસ છે, બધાને માન્ય છે, બધી આમનાઈને બધા ફિરકાઓને, તો એ ગાથા પસંદ થઈ. પસંદ થઈ પછી જે સંકલન કરનાર છે એને આ ગાથાને ક્યાં મૂકવી, એટલે લખે સાધના સૂત્રમાં મૂકો છે બધી ગાથાઓ આગમની. એટલે એક આગમ હોય તો એની અંદરનો ક્રમ આવે, અમે ન આવે કદાચ. અને ક્યારેક ક્યારેક આપણે બેસાડવા જઈએ અને વળી વિરોધાભાસ ઉભો થાય, તો એમાં આપણે ને આપણે ફસાઈએ. આપણને ને આપણને એમ થાય કે ભાઈ આમાંથી આમ કીધું તો નાનું આમ કાંઈ નથી કીધું. દરેક ગાથા સ્વતંત્ર સમજી લેવાની અને જે થશે તે યુગપત થશે, એનું પરિણામ જે આવશે તે યુગપત થશે. તો બીજી ગાથા પૂરી થઈ, ત્રીજી ગાથા. પ્રશ્ન નથી ને તને બીજી ગાથાનો કોઈ? મોક્ષની ઉપલબ્ધિ થાય છે અને મોક્ષની ઉપલબ્ધિનો માર્ગ આ છે. ઓલા તત્વો કીધા, પણ આ તત્વો પૂર્ણ જ્ઞાનનો, પ્રકાશનો, અજ્ઞાન મોહનો નાશનો, આ બધાનો માર્ગ શું? અમારે કેવી રીતે કરવો, પ્રકાશ કેવી રીતે કરવો અને નાશ કેવી રીતે કરવો? તો એ જે બતાવ્યું છે કે એનો માર્ગ છે ભાઈ. તારે કેવી રીતે જીવવું, કેવી રીતે ચાલવું એનો માર્ગ છે. માર્ગ છે, માર્ગ એટલે મંઝિલ તરફ જવા માટેનો રસ્તો, અને એ રસ્તો ક્રમશઃ કપાય. એટલે આવા પહેલા વહેલા ગુરુ અને વડીલોની સેવા, એટલે જ્યાંથી માર્ગદર્શન મળે. આ પહેલું માર્ગદર્શન તો ક્યાંથી મળે? તો કે ગુરુ અથવા વડીલ પાસેથી મળે. પછી અજ્ઞાનીના સંઘનો ત્યાગ જ્યાંથી ન મળે, જ્યાં ભેખડે ભરાવી દીધું, એનો તો તારે ત્યાગ જ કરવો. એમાં કોઈ વિકલ્પમાં પડવું જ નહીં. અજ્ઞાનીના સંઘનો ત્યાગ, એટલી જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે. અસત્સંગનો પરિહાર કરવો, અસત્સંગમાં જવા જેવું નથી. એમાં કુસંગ તો ક્યારેય નહીં. કદાચ સત્સંગ ન મળે અને અસત્સંગમાં રહેતા હોય તો કુસત્સંગમાં તો નહીં જ, જે અવડે રસ્તે થઈ જાય. તો ત્યાં અજ્ઞાનીના સંઘનો ત્યાગ. અહીંયા એટલી સરસ શબ્દ મેકો કે કોનો ત્યાગ કરવો, એમાં બધું આવી ગયું. અજ્ઞાની, જે અજ્ઞાની છે એનો સંઘ તને ઉપકારી કદી થશે નહીં. ત્રીજું, એકાંત હોય ને સ્વાધ્યાય ન હોય, અરે ઘણું કરે. સ્વાધ્યાય, સ્વનો અધ્યાય કરવો, પોતાના સ્વરૂપનો અધ્યાય કરવો, પણ એકાંતમાં કરવો. એટલે વિક્ષેપ, અવિક્ષેપ અવસ્થા. પણ જો સ્વાધ્યાય હોય એ એકાંત જરૂરી, પણ જો સ્વાધ્યાય ન હોય તો એ એકાંત તો હાનિકારક છે, નેગેટિવ છે. સ્વાધ્યાયની સાથે એકાંત પોષક છે, પણ જો સ્વાધ્યાયના અભાવમાં એકાંત હોય તો જીવ કુવિચારમાં જાય, જુદા જુદા પ્રકારના કષાય ભાવમાં જાય, સંકલ્પ વિકલ્પની ધારામાં જાય. એનું મનોરાજ્ય જેને કહીએ, મનની અંદરની કલ્પનાઓ, શેખ ચલીના વિચારો, જુદી જુદી ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યની કલ્પનાઓ, જે બની ગયું છે એને યાદ કરે. પોતાના જીવનમાં પર સંબંધી આ બધા પ્રસંગો, આવા તેવા, અને આ કર્યું તે કર્યું, આ બધું જ કેળા, અને કાં ભવિષ્યમાં જે કંઈ બન્યું જ નથી, બનવાનું જ નથી, એવી ખોટી ખોટી કલ્પનાઓ કરીશ. હું આમ કહું, પોતા વિશે પણ અમંગળ કલ્પના આ જીવ કરી શકે છે. પોતા વિશે અમંગળ કલ્પના પણ આ જીવ કરી શકે, જ્યારે વિચારમાં હોય, એકાંતમાં હોય અને સ્વાધ્યાય ન હોય, સ્વાધ્યાયનો સંગ ન હોય. તો એકાંત એને એટલું ભયંકર થાય કે પોતે પોતાના અકલ્યાણનો વિચાર કરે, અમંગળનો. આય મને શું થશે, પછી આવી બીમારી આવશે, કોઈ પાણી પાનારું નહીં હોય, પછી હાડકા પગ ખેંચાશે, પછી હું આમ કરે, પણ શું કામ ને, જીદ મરવાનું જ મરી જાય, પણ અત્યારે શું કામ, મરતા પહેલાં હું વાર મરસ. અને એ માની માનીને વારંવાર એનું ચિંતવન, સતત એનું ચિંતવન, આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન આને કહેવાય. સ્વાધ્યાય વિનાનો એકાંત એટલે આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાનની સાધના. કરવું છે ધ્યાન, ધ્યાન તો બહુ સારું, પણ આત્મધ્યાન થવું જોઈએ. આ આર્ત ધ્યાન થાય છે અને રૌદ્ર ધ્યાન થાય છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી તે સમયે જીવના આવા માઠા અધ્યવસાયને કારણે જે કર્મબંધ બંધાય છે એ કેવા બંધાય? અધોગતિના. અધોગતિના બંધાય, એ કાં 3 ઇંચના બાંધે અને કાં નારકીના બાંધે. હવે હાવ નવરો હતો એટલે બાંધ્યા, એને કઈ નતું, તો એકાંતમાં ન ગયો હોત તો એકાંત નતું કરવું. બહુ એટલે જ્ઞાનીએ કીધું કે હર સમય સત્સંગમાં રહેવું. જ્યાં સુધી જીવને પોતાની મનની ઉપરનો કાબુ નથી આવ્યો, મન ઉપરનો નિગ્રહ નથી, ત્યાં સુધી મન તો ભટકાવનારું જ છે. મનનું સ્વરૂપ જ ભટકાવે તે મન. ધ્યાન તો અમન અવસ્થામાં જ થાય. મનથી પાર થયા વિના ધ્યાનમાં પ્રવેશ થઈ શકે નહીં. અને એ ધ્યાનમાં જતા રોકનાર જો કોઈ પરિબળ હોય તો તે મન છે. માટે સર્વપ્રથમ મનનો નિગ્રહ કરવો, મનનો જય કરવો અને મનનો લય કરવો, એ ક્રમશ થઈ શકે છે. પણ ધ્યાન તો પછી જ થાય, મનને સાબુત રાખીને ધ્યાન થઈ શકે. એટલે અહીંયા સ્વાધ્યાય અને એકાંતને બરોબર જોડવું. મુમુક્ષુઓની ભૂલ થતી હોય તો અહીંયા થાય છે કે એના મનની અંદર હું ધર્મ ધ્યાન કરું એટલે બસ બેસી જાઉં, ઓરડા બંધ કરીને બેસી જાય. એટલો જો સ્વાધ્યાયનો સંગ નથી તો તું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં અત્યંત માથા કર્મના બંધ કરવા સિવાય કંઈ કરી શકીશ નહીં. અને આને એમ છે કે હું બસ કોઈ યારે આપણે બોલું બે ચાર કલાક આમ રહ્યું મૌન રહ્યું, ચાર કલાકનું આઠ કલાકનું રહ્યું, હું તો જાઉં એટલે ચાર દિન ત્યાં રહું, એમને ભટકા કરે છે. ભટકતું મન એ સ્થિરતાની નિશાની નથી. અને એ જીવ એમ સમજે કે હું તો ચાર બે વાર રહ્યો ગયો, હું તો આમ કરતો હતો, હું તો આમ કરતો હતો, શું કરતો હતો, તું શું કર્યું, કઈ નહીં, શૂન્ય. એ તો જડતા થઈ, મૂઢતા થઈ. તો મૂઢતાથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય ખરી? કઈ નહોતું, બસ એમને જડવત બની ગયો, પથ્થર સમાન બની ગયો, બરાબર બની ગયો. અરે તારી ચેતના જાગૃત નથી એનું શું? આ યોગ છે જે ધ્યાનનો, એ ચેતનાની જાગૃતિનો યોગ છે કે ચેતનાની સુષુપ્તિનો યોગ છે? તો એ તો નથી. તો પછી તને બેહોશીનું ઇન્જેક્શન આપે તો શું ખોટું? અને તું કોમામાં જાય તો બેસ્ટ થયું ને. ખૂબ એટલી બધી ધૂન ચાલી છે અત્યારે, એટલું બધું ચાલે છે. અને લોકો જુદી જુદી પ્રકારની ભ્રમણા જેને કહીએ. એટલે કૃપાળુ દેવે કહ્યું કે સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ છે. આ તરંગ એને પકડાતો નથી કે તરંગમાં જાય છે, ચિંતનમાં નહીં. ચિંતનમાં સ્વની જાગૃતિ છે, તરંગમાં મૂઢતા છે. પણ એને આ ભ્રાંતિમાં ચાલ્યો જાય એટલે આત્મભ્રાંતિ સમ પતી ગયો, એ પોતે જ રોગી બને છે. અહીંયા સ્વાધ્યાયને એકાંત, આ બહુ મુમુક્ષુએ બહુ વિચારવા જેવી વાત છે કે એકાંત તો જ હિતકારી છે કે જો એકાંતમાં સત્સંગનું ને સ્વાધ્યાયનું બળ પ્રમુખ હોય તો, નહીં તો તારું એકાંત ભયાવહ છે. સૂત્ર અને સૂત્રના અર્થનું આપણે વાત કરી હતી. જો તને એકાંતની અંદર કદાચ સ્વાધ્યાયની અંદર ન હોય તો જેટલો સ્વાધ્યાય કર્યો છે એની એક એક ગાથાઓનું સ્મરણ કર. તું એમ કે મારે એકાંત જોઈએ છે, હું એક એક સ્તોત્ર વિચારીશ અને એક એક જે કાંઈ વાત છે ભગવાનની એ સ્તોત્ર શ્લોક ગાથાઓ કંઠસ્થ હોય સ્તવનો આવા જ્ઞાની પુરુષોના તો વિચાર, અને પછી એના શબ્દો સાથે અર્થનું ચિંતન, અર્થબોધ થયા કરે, અર્થબોધ થયા કરે. મને નવકાર મંત્ર હું બોલી જાઉં છું પણ હવે મારે એકાંતમાં નવકાર મંત્રનું મંથન ચિંતન કરવું છે, અનુપ્રેક્ષા કરવી. અનુપ્રેક્ષા એકાંત વિના ન થાય, અને અનુપ્રેક્ષા એટલે અર્થનું બોધ થવો, અર્થનું ચિંતન. અને એવું કે એ સંબંધી બધા વિકલ્પો શાંત થતા જાય અને અવસ્થા નિર્વિકલ્પ થાય. એ સંબંધી વાતમાં કે નમો અરિયંતાણમ કહેતા એને એટલું બધું એનું અર્થ ચિંતન કરે, નમો શબ્દનું કરે, અરિયંતનું કરે કે આ અરિયંતો કોણ, આ એકે નામ નથી, આ પદ છે, કયા પદની અંદર જીવની આત્માની સ્થિતિ હોય એ સ્થિતિનું પદ કેવું, આ બધી જ અર્થબોધ છે. આ જેટલો અર્થબોધ કરશે એટલો એને એકાંત ફળદાયી. એટલે શું કરવું એકાંતમાં જઈને? ચોપડા ન હોય ને, સ્વાધ્યાય થતો નથી ને, સમજ પડતી નથી ને, વાંચી છીતકાય નહીં, અર્થબોધ. જે જે વાંચ્યું છે, જે જે સાંભળ્યું છે, જે જે સ્મૃતિમાં છે તેનું તેનું અર્થબોધનું ચિંતન કરવું. કોઈને કોઈ ગાથાની અંદર પરમાત્માના અદ્ભુત ગુણો વર્ણન કર્યા હોય તો એના ભક્તિની અંદર એ પદમાં ગુણોનું પણ તારે ચિંતન કરવું. અને અખૂટ ધ્યાન તો કરવા જઈએ છીએ તો 10 મિનિટમાં થાકી જઈએ. પછી અમારે 22 ની જેમ, પણ કઈ મળે નહીં તો શું કરવું? નહીં તો હમણાં બધું છોડી દઉં, પણ કંઈક તમે પેલા આપો. મારે બધું જ છોડી દેવું છે, પણ તમે આનાથી ચડ્યા તો મને પેલા કંઈક આપો, નહીતર પાછું ઓલું છૂટી ગયું છે એ તો એવો ધંધો મારે કરવો. વાત સાચી છે. ધૈર્ય એટલા માટે અખૂટ કીધું છે, ખૂટે નહીં એવું, ધીરે તૂટી જાય છે.
સમાધિની જે અભિલાષા છે એવા મુનિઓ એ શું કરવું, એવી આહાર શુદ્ધ અને પરિમિત્ર. એક તો એમાં શુદ્ધતા હોય છે, બીજો પરિમિત એટલે કઈ નિયમિત
પણ પરિશબ્દ નો ત્યાં અર્થ સમજવાનો. કહ્યું છે પણ પરિમિત ની અંદર જેમ પરિધ્યાન પરિવેશન પરિસર એમ સર્વ રીતે બધી રીતે એની પરિમિતતા, મિત એટલે અલ્પ, અતિ અલ્પ, બધી રીતે અલ્પ કરવો પરિમિત
આહારમાં.
નહીતર એક વસ્તુ વધારે લે, બીજી ઓછી લે, આવી પ્રકારનો કરે, ક્યાંક સ્વાદ અધિક, ક્યાંક મિષ્ટાન અધિક, ક્યાંક સોલિડ અધિક, એમ
નહીં.
હા, જે મને કહે ને કે કાલ જમવું નથી તો જરાક અત્યારે જરા ભારે આપી દો, એ નહીં. પછી અત્તર વગેરેમાં લાડવા ખાવા, અમે ભોયણી ગયા હતા, ભોયણીમાં ભોયણીમાં હોળી કરાવી હતી અમારા મિત્ર, એટલે કે તમે આવો. મુંબઈ વાળા હોળી કરાવે એટલે શું, રોજ લિસ્ટ મુકાય, આજની આનગી 47 વાનગી. તો પીરસવા ગયા ત્યાં બેન કે હજી તો 38 જ આવી છે, એને ખબર હતી હજી આ બાકી છે. પછી આપણે કહ્યું ના, હવે બધું લગભગ આવી ગયું, જાજા હજી આ કંઈક ઓલો પુલ્લા ભાઈ પુલ્લા બનાવે, પુલ્લા લઈ કા જો કે જવાની આપણે એની ચિંતા નહીં કરતા. પરિમિત બધી રીતે સર્વાંશે અલ્પ, પણ આ બધી વાત કેના માટે છે? એટલે દરેકમાં આપણને લાગે રિપીટેશન, પણ જો સૂત્ર પકડાય તો સમજાય કે જેનો સમાધિનો અભિલાષી છે એને માટે. અહીંયા ધ્યાનથી પણ આગળની અવસ્થા કીધી. ધ્યાન છે એ અમુક સમય સુધીની સ્થિરતા છે, અને સમાધિ છે એ સાતત્ય છે. જેને સમાધિ પ્રાપ્ત કરવી છે આત્માની સમાધિ, તો એને આત્માનું કદી વિસ્મરણ ન હોય, આત્માનું ધ્યાન નહીં. ધ્યાન તો કરો ત્યારે આત્માનું સાથે સંલગ્નતા હોય, ધ્યાન છોડી દીધું, છૂટી ગયું એટલે એ ગયું, પછી ઉદય પાસે ચાલે. કૃપાળુદેવ લખે કે ઉપાધિમાં સમાધિ છે અને એક ક્ષણ પણ આત્માનું વિસ્મરણ નથી. તો જેને આત્માની સમાધિ જોઈએ છે એને તો આ કહ્યું છે કે આહાર શુદ્ધ, શુદ્ધ લેવો, આહાર શુદ્ધિ. શુદ્ધતા એટલે એની અંદરની સાત્વિકતા અને પરિમિત અને સાથીદાર. અને નિવાસસ્થાન, બસ આ સમાધિના તપસ્વી અભિલાષી માટે તો એમને એકાંત નિવાસસ્થાનમાં જઈને આ પ્રયોગ ક્યાં શોધવો? એકાંતમાં સાથીદાર જોઈએ,
ગુરુ ગુરુ
ગુરુ જોઈએ કે સત્સંગી જોઈએ? કૃપાળુ દેવ સુભાગભાઈને બોલાવતા, અસંગ જેવું છે તમારો સત્સંગ, એ પણ અમારા માટે તો અસંગ જેવો છે. સમસ્ત સ્વભાવીઓનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. સદ્બોધ વાક્ય શરૂઆતમાં આવે છે ને, એમાં એક વાક્ય છે, સમસ્ત સ્વભાવીઓનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે. 200 ભાવ. તો શું કરવું? આહાર ને કેવો કીધો? હિત એટલે ભાવે ને આપણા શરીરને અનુકૂળ, આપણી તાસીરને માફક, પથ્ય જેને કહીએ પથ્ય આહાર. કે ઘણાને દહીં બહુ ભાવે પણ આપણે પ્રયોગ કરાય નહીં. એટલે ઘણી કોઈ સમજે કે ભાઈ આ તાસીરને આ અનુકૂળ, ઘણાને ગરમ મસાલા વધારે ભાવે, ચામાં કે મસાલો નાખજો, જો તીખા મરી બધું અદકું હોય તો હાલે, ઘણાને મરચા વિના તો કોઈ વાનગી ન ચાલે, પણ એવો બધો પ્રયોગ આપણે કરવો. હિત એટલે પોતાના શરીરને જે અસુખ ન કરે, પોતાના શરીરને જે અસુખ ન કરે. તાસીરને બરોબર મેચિંગ જેને કહીએ, કપડામાં મેચિંગ બરોબર, એમાં કાંઈ ફેર પડતો નથી. કપડા, જોડા, ચશ્મા, ઘડિયાળ, પટ્ટા બધું મેચિંગ હોય. આહારની અંદર કહીએ કે આ તારું ભાણું અને તારું શરીર મેચિંગ છે તો ખબર પડે કે આ દાળ છે આજે મેચિંગમાં નથી, આ વસ્તુ મૂકી છે એ વાનગી મને ચાલશે નહીં એમ. પણ જો પોતે પોતાના જાણતો હોય તો હિત, મિત એટલે ઓછું, અને ત્રીજું અલ્પ. મિત એટલે પ્રમાણમાં અને અલ્પ આહાર કરે, થોડું 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 ખાય. તે વ્યક્તિને વૈદ્યની જરૂર પડતી નથી, કેમ કે તે પોતે જ પોતાનો ચિકિત્સક છે, એટલે પોતાની પ્રકૃતિને જાણે છે, પોતાનું નિદાન પોતે કરી શકે. વૈદ્ય એટલે શું? ચિકિત્સક એટલે શું? ચિકિત્સા એટલે નિદાન, ડાયગ્નોસિસ. ચિકિત્સા એટલે નિદાન. શું નિદાન? કે ભાઈ મને રોગ થયો છે, તો એ કે રોગ તમને એટલા માટે થયો છે કે વાયુ વધી ગયો છે, માટે વાયુ કરે એવા પદાર્થોનું સેવન બંધ કરો. તો પોતે પોતાનો ચિકિત્સક થાય, પોતાને ખ્યાલ આવે કે મારા શરીરની અંદર આ જે કંઈ છે એ બળ વધી ગયું છે, માટે હવે એને શાંત કરવું જોઈએ, એ વાત નથી છે. આગળ
રસપ્રદ ભોજન કદી કરવું ન જોઈએ, કારણ કે સામાન્ય રીતે રસયુક્ત આહાર મદવર્ધક છે, અને મદનમાં પુરુષને કામ એવી રીતે સ્થાને છે કે જેવી રીતે સ્વાદિષ્ટ કરવાના પુરુષને પક્ષીઓ સ્થાને છે.
આ જે છે સાધના સૂત્ર ની ગાથા છે, એમાં સમાધિ વાળાની વાત જુદી ભઈ ગઈ. અને એમને કોઈ પણ સાધક હોય જેને સાધના કરવી છે, અને સાધના એટલે આત્મધ્યાનની, પાછું ફરીથી ભૂલ થવી જોઈએ, સાધના એટલે આત્મધ્યાનની. પાછી સાધના કોઈ બીજી કરવી હોય, જંતર મંતરની, રીધિ સિદ્ધિની, એની અહીંયા કાંઈ વાત નથી હો. ઘણાય સાધના કરતા હોય છે, એ સાધના નથી, આત્મધ્યાનની. એને શું કીધું છે? રસ પ્રચુર ભોજન, કારણ કે રસ પ્રચુર ભોજનથી શરીરમાં મદ ઉત્પન્ન થાય. એ મદ છે એ પ્રમાદમાં પહેલું જે છે, પાંચ પ્રકારના એનો પહેલો પ્રકાર છે એ મદ છે, એટલે નશો, બેહોશી, અજાગૃતિ, આળસ. ઓલા તો આઠ પ્રકારના મદ છે, પણ આપણે તો ક્યાં કયો શબ્દ વાપરો છે એ વિના બસ મદ આવ્યું. મદ આઠ પ્રકારના, ફટાફટ મંડે બોલવા, પણ આપણે એ નથી પૂછ્યું, અહીંયા એ વાત નથી. અહીંયા મદની અંદરનો નશો, મદ્ય, તો એ મદ છે. રસ પ્રચુર ભોજનથી આવો એક પ્રકારનો નશો ઉત્પન્ન થાય શરીરમાં, શરીરનો નશો એટલે હોશ ગુમાવી દે. કેમ કે રસયુક્ત આહાર છે બધા મદવર્ધક છે, શરીરનો પ્રમાદ વધારે એટલે સુસ્તી વધે, સ્ફૂર્તિ ઘટે. આપણે બહુ સારું ભોજન લીધું હોય અને સરસ મજાનું અધિક લીધું હોય અને રસ પ્રચુર ભોજન હોય તો શું થાય? આપણે બપોર કામ કરવાનો કોઈ કામ નક્કી કર્યું હોય તો એમ કે આજે મુલતવી રાખવું પડશે, આજ આપણાથી નહીં થાય, આળસ થઈ જાય. મધ વધ્યું હોય એમાં, શરીરમાં મધ આવ્યો એટલે એમાં પેલો કોઈ વિદ્યા મધ કે રૂપ મધ કંઈ નથી, આ શરીરનો દેહ મધ જેને કહીએ એ વધ્યો. તો એ કહે છે, અને એ મધ છે એ કેવું છે કે ઝાડ ઉપર બહુ મીઠા ફળ હોય તો શું થાય? પક્ષીઓનો ત્રાસ વધી જાય. કયા ઝાડને પક્ષીઓનો ત્રાસ સહન કરવો પડે? મીઠા ફળ વધારે હોય લીમડાને કોઈ ન જાય. તો એમ કયા શરીર ઉપર આ કામનો વધારે જોર ચાલે? રસયુક્ત આહાર કહ્યું. માટે આ 22 કીધું આ એમ નહીં કરવી. રસયુક્ત આહારને જો અલ્પ કરવો હોય, આહારમાંથી રસની માત્રાને ઘટાડવી હોય તો એને માટે સરસ, આ તો આપણને ખ્યાલ હશે 24 તીર્થંકરની અંદર આ વર્ધમાન સ્વામીએ આ એમ્બિલ તપની શોધ કરીને આપી છે. જેમ ચાર ભાવના આપી છે, મૈત્રી પ્રમોદ કરુણાને માધ્યસ્થ, કે જે હવે કાળ છે હવેના જીવોને માત્ર શ્રમણ સંસ્કૃતિ ઉપયોગી, એ બધા શ્રમણ થશે એવું નહીં બને, એટલે શ્રાવક સંસ્કૃતિ આવી, સંઘ સંસ્કૃતિ આવી, તીર્થની રચના થઈ ગઈ અને આ બધું સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા એના ધર્મો બધા આવ્યા. એ જ રીતે ભગવાન મહાવીરે તપની અંદર 12 પ્રકારના તપ છે, એમાં અનશન છે, ઉણોદરી છે, વિગય ત્યાગ છે, શબ્દ જુદો જ આખો આપ્યો. આયંબિલ તપ એ વર્ધમાન તપ કહેવાય. તમે શબ્દ જોજો, ઓડી જ્યારે થાય ત્યારે કઈ કહે? વર્ધમાન તપની. ત્યારે એ ન કે ઋષભ તપની ઓડી કરવી છે કે મલિનાથની ઓડી કરવી છે, નહીં, ક્યારેય નહીં બને. ઓડી વર્ધમાન તપની, આયંબિલ વર્ધમાન તપ છે. ભગવાન મહાવીરે ઉત્કૃષ્ટ રીતે એટલી મનોવૈજ્ઞાનિક હતા કે એમણે આ કાળની અંદર, હવે આ જીવનની અંદર આહાર બદલવાનો છે, લોકોનો વિહાર બદલાવાનો છે, એટલે આહારની સામે જબરજસ્ત એક તપ આપી દીધું. નહી તો એકાસણાનું તપ હતું જ, પણ અહીંયા આયંબિલ આપ્યું. આયંબિલ તો અદભુત છે, અદભુત. આયંબિલનો તપ એવું આપી દીધું કે આહારના અન્નના બધા એને પાસા મળી જાય, માત્ર એની સાથેના સ્વાદના અને વિગયના, દૂધ દહીં છાશ ઘી ગોળ આ પ્રકારના જે બીજા અન્ય પદાર્થો છે એનો ત્યાંથી છૂટો પાડી નાખ્યો જીવને. એટલે કેટલીક વાર કદાચ ઉણોદરી ન થઈ હોય તો પણ આયંબિલ નડે નહીં. એટલે એ રસવિહીન આહાર એને આપણે ત્યાં આ તપની અંદર એનો સમાવેશ કર્યો છે અને બહુ ઉત્કૃષ્ટ તપ ગણ્યો છે. શરીરના વિકારોને અને મનના વિકારોને શાંત કરવા માટે આહાર ચાલુ રાખીને પણ, શરીરને ટકાવીને પણ એવું તપ, તો એ તપ છે આયંબિલ તપ છે. તો એ રસપ્રચુર ભોજનનો નિષેધ છે, એટલે વર્ધમાન તપ જેને આપણે કહીએ એ આયંબિલ તપ છે. આહારની
294 રાગરૂપી શત્રુ ક્યારે સતાવી ન શકે? જે ઉપર 3 કયા છે?
કોને ના સતાવી શકે? તો મુમુક્ષુ ને સતાવનાર કોણ? આખી સાધના શેની કરવી છે? વિતરાગતાની. આપણો દેવ વિતરાગ અને આપણા મુનિ પણ વિતરાગ, વિતરાગતાના માર્ગે. આપણે પણ સાધના વિતરાગતાની કરવાની છે. આ માર્ગમાં વિતરાગ દર્શન છે, વિતરાગ એ જ આપણો આદર્શ છે. એટલે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, આ જ સાધના છે, આ જ ધર્મ છે. તો મુમુક્ષુને સતાવનાર વધારેમાં વધારે પરિબળ હોય તો રાગ છે. એટલે આ ગાથાની અંદર બહુ એક લક્ષ્ય આપ્યો છે, બહુ સરસ, કે રાગ વધારે વધારે સતાવે. જ્યાં ત્યાંથી ગમે તેટલી જગ્યાએ પહોંચ્યો, ઊંચો ને ઊંચો, પણ છેલ્લે જ્યારે એનું પતન થાય ત્યારે શું કારણ આવે? અગિયારમેથી પડે કે શાલીભદ્રની જેમ અંતિમ અવસ્થામાં પડે, એ શું આવે? રાગ. કણીઓ પણ રાગનો હોય, સૂક્ષ્મ પણ હોય, પણ એ રાગ છે એ મુમુક્ષુનો શત્રુ છે. એને બહુ સાવધાન રહેવું પડે. અને એ માટે તેને આ રાગને જીતવા માટે એનો ક્રમ બતાવ્યો છે. એટલે ઉપમા આપી છે સરસ. શરીરમાં રોગ પીડા આપે, રોગ હોય ત્યાં સુધી શરીરમાં પીડા રહીએ, રોગ ન હોય તો? તો રોગ માટે, દૂર કરવા માટે ઔષધિ લેવી પડે. ઔષધિ એટલા માટે લઈએ છીએ કે શરીરને કાંઈ નથી બીજું, પણ શરીરની અંદર જે પીડાનું કારણ જે છે રોગ, એને નષ્ટ કરવો છે. તો ઔષધિથી જેમ શાંત થાય છે રોગ શાંત થાય છે, એમ આ મુમુક્ષુને જે રાગરૂપી રોગ છે એને શાંત કરવો હોય તો શું કરવું? તો પહેલું એકાંત નિવાસ, અલ્પ આહાર અને ઇન્દ્રિયોને નિયંત્રણ. આ ત્રણ એવા સાધનો છે. જીતેન્દ્રિયતા કહ્યું ને આપણે મુમુક્ષના પાત્રમાં, જીતેન્દ્રિયતા. અને માર્ગ આખો વિતરાગનો, એમ જીનનો. વિતરાગ કોણ હોય? જીન હોય એ જ વિતરાગ થઈ શકે. અને વિતરાગ થયા એનું પરિણામ શું? તો કે જીતેન્દ્રિયતા. એણે પોતાની આંતર અને બાહ્ય ઇન્દ્રિયોને જીતી લીધી છે, તે જીત. તો એનું અહીંયા સરસ વાત મૂકી છે કે મુમુક્ષુને કોઈ મોટો શત્રુ હોય તો રાગ છે. સાધકનો મોટો શત્રુ જો કોઈ હોય તો રાગ છે. અને એ રાગને જીતવા જોઈએ લક્ષ્ય હોય તો બાકીના શત્રુ તો આપોઆપ જીતાઈ જશે. જેણે રાગને જીત્યો છે એને પછી જગતનો કોઈ શત્રુ હંફાવી શકે નહીં, પરાજિત કરી શકે નહીં. કેમકે રાગ એ સૌથી શ્રેષ્ઠ શત્રુ, પાવરફુલ બનાવ્યો છે. આખું દર્શન વિતરાગતા ઉપર ઊભું છે. તો વિતરાગતા એ આપણું આરાધ્ય છે. વિતરાગ દેવ એ આપણું આરાધ્ય છે. અને વિતરાગતા એ જ આપણી આરાધનાનું સૂત્ર. જેટલી જેટલી આરાધના થાય એ આરાધનાને ચકાસવી હોય તો વિતરાગતા વધી કે નહીં એનું માપ લેવા. વિતરાગતા જીવનમાં કેટલી આવી, એ વિતરાગતા એ પારાસીસી છે સાધનાની. અને 295 કોણ લેજો? ધર્મ સાધના કરી લેવી. ક્યારે કરવી?
છોકરા માને નહીં, ઘરમાં આપણે સ્થાન ન હોય.
જ્ઞાનીઓ કેટલું બધું વિચારતા હશે. આવી ગાથાઓ આગમમાં મૂકી કે ધર્મ સાધના કરી લેવી જોઈએ. બરોબર છે, પણ જોજો, એક તો પેલા ઘડપણ પજવ. શબ્દ કેવો છે? ઘડપણ પજવે છે. કેમ કે ઘડપણને કારણે શરીરની અનેક ક્રિયાઓ આપોઆપ શિથિલ થાય છે. હવે સ્પેર પાર્ટ્સ બધા કામ કરે. 10 વર્ષ જૂનું સ્કૂટર હોય તો શું થાય? સાધન છે પણ પજવે. સાધન છે પણ એ સાધન ઉપયોગ કરતા પજવનારું બધા જયારે બરોબર ખરેખર ટાઈમે પહોંચવું હોય તે દી વાંધો કાઢીને અને પછી રસ્તા વચ્ચે ખેંચીને જવું પડે, કોકને બોલાવવા પડે, પછી જવું નથી. એમાં ગડપણ જેવું પચવી છે. બીજું એ છે રોગો, શરીર એ સાક્ષાત વેદનાની મૂર્તિ છે જ, નથી પ્રગટમાં આવ્યા એટલે, બાકી રોગનું તો ઘર છે. શરીર રોગમાંથી ઊભા થાય, પથ્થરમાંથી ન થાય, પથારીમાંથી ન થાય. ખ્યાલ આવે છે? આપણા ઘરની 50 ચીજ છે એમાંથી રોગ ન થાય. શરીર રોગ ક્યાં થાય? તો શરીરમાં રોગો છે, એની પોટેન્શિયાલિટી છે, પ્રોબેબિલિટી છે, એ બધા હિડન છે, એટલે ગુપ્ત છે, શાંત છે, એ જાગૃત થયા નથી. એટલું જ, કોઈ પણ રોગ માત્ર એને અનુકૂળ વાતાવરણ મળે તો પ્રેરપ થઈ જાય. ગેસના બાટલામાં અગ્નિ છે, માત્ર એને જ્યાં સુધી તણખો મળ્યો નથી એટલી જ વાર છે, જરાક મળે તો ભપકી ઉઠે. એમ આ શરીર રોગનું ઘર છે, અને ઇન્દ્રિયોની શક્તિ ઘટી નથી. આ શક્તિ વધતી જાય કે ઘટતી જાય? હળદિયા ખાય તો આપણે તો દેરાસર માં હળદિયા વેચાણ શરૂ કરે, વિતરાગતાની સાધના વાળા. શું કઈ વાત છે?
કોઈ કેવા વાળું નથી,
કેમ? કોઈ જોવા વાળો તો છે ને, સાધુ સાધ્વીઓ બધા છે ને, બધા બિરાજના છે. એટલે આખી વાત કેવી બધી વપરાય અહીંયા સરસ કે છે કે એ ઇન્દ્રિયોની શક્તિ એ હવે ઘટતી જાય, આયુ વધે એમ શું થાય? ઘટતું જાય. આ ક્રમ છે, અને આ ક્રમ ક્યારે સમજાય? કે આ શરીર છે એ પૂતગલ છે, શરીર છે એ પૂતગલનું છે, ચૈતન્યનું નથી, ચેતના શક્તિનું નથી, પૂતગલનું છે. અને પૂતગલનું ગુણ કયો? ભેગા થવું અને વિખરાવું, પડવું ને સડવું, આ એનો ગુણ છે. જેમ આત્મા જ્ઞાતા છે અને દ્રષ્ટા છે, એમ પૂતગલનો સ્પષ્ટ, બીજી બધી વસ્તુ વર્ણ ગંધ રસ શબ્દ એ બધા બાજુ ઉપર મૂકો, પણ આનું કામ જ ભેળા થવું ને વિખરાવું, પૂરણ અને ગલન, પડન અને સડન, મળવું અને છૂટા પડવું, આ પૂતગલનો ગુણ છે, આ સ્વાભાવિક છે, આ એનો સ્વભાવ છે. આ જ પૂતગલ, આ એની ઓળખાણ છે. તો એ પૂતગલની અંદર એ હવે વધે નહીં, ભેળા થાય ત્યાં સુધી સંઘાતના રૂપમાં હોય, ભળવાના રૂપમાં હોય, પછી છૂટા પડવાના રૂપમાં હોય. આપણે વિચારવું કે આપણે અત્યારે ભળવાના રૂપમાં આગળ થઈ રહ્યા છીએ કે છૂટા પડવાના રૂપમાં છે. તો એ પ્રકારે જોતા અહીંયા કહ્યું છે કે ત્યાં સુધીમાં ધર્મ સાધના કરી લેવી જોઈએ. હવે આમાં કઈ વસ્તુ આપણા હાથની છે? માત્ર સાધના કરી લેવી આપણા હાથમાં છે. આ બધા ચારે ચાર પછી વિચાર કરે કે હવે મને ગડપણ પજવે છે કે નથી પજવતું. આપણે પહેલું નક્કી કરો કે નથી પજવતું, હજી તો વાંધો નથી. આ આપણે નક્કી કરીએ, આ એકેય વસ્તુ આપણા વશની. એટલે આ એક ક્રમ છે, સંસારનો ક્રમ છે. આ સંસાર વિનાશ છે, વિનાશી છે, અને સંસાર અનિત્ય છે, અને સંસાર અશરણરૂપ છે. આ ત્રણ ભાવનાઓ આમાં પકડાવી ગઈ કે આમાં તો કાંઈ કોઈ તારા હાથની વાત નથી. રોગ ક્યારે આવશે શું ખબર પડે? ઉંમર સાથે સંબંધ છે રોગને? કશું જ નથી. તો ઇન્દ્રિયોની શક્તિ ક્યારે ઘટે? તો બોલો કે નાની ઉંમર મેં મોતી આવે, તો આંખની શક્તિ ઘટવા માટે ઉંમર સાથે સંબંધ ખરો? ક્યારે નથી. કોઈ પણ ઇન્દ્રિયની શક્તિ, ગમે તેવો રોગ આવીને ઉભો થઈ ગયો તો ઇન્દ્રિયોની શક્તિ વહી જાય. પેરાલિટિકનો એટેક ક્યારે આવે? ગમે ત્યાં, ગમે તો શું થાય? શરીર પક્ષઘાત થાય. તો ઇન્દ્રિયો શું, આખી ઇન્દ્રિયોનું જૂથનું જૂથ બધું નિષ્ક્રિય થઈ જાય. એકેય વસ્તુ જીવના વશમાં નથી. માટે જ્યાં સુધી દેહ સારો છે, હવે યુવાની કે ન યુવાની, જ્યાં સુધી શરીરની અનુકૂળતા છે ત્યાં સુધી કરવા જેવું કામ હોય તો શું છે, ધર્મની આરે. બીજા કામ તો થયા ન થયા, થાય ન થાય એને ગૌણ કરે. પસંદગી અને તું પેલા એકવાર પ્રેફરન્સ તારું નક્કી કરી લે પસંદગીનો ક્રમ. એટલે કૃપાળુ દેવે કીધું કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ. દેહ જ્યાં સુધી શુભ છે ત્યાં સુધી ધર્મ આરાધ ન કર, તો એ અરે ભવચક્રનો અશુભ દેહ માટે એને નથી કીધું કે અશુભ દેહમાં ભવનો આટો ટળે નહીં. જો પેલી લીટી જો સમજાય તો કે તોય અરે, તોય એટલે આ બધું ને શુભ દેહ છે, શબ્દ એક જ કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો. એનો મતલબ શું થયો કે આ આટો ટળી શકે છે, શુભ દેહ મળ્યો તોય નો ટળ્યો, જો અશુભ મળ્યો હતો તો ટળવાની કોઈ સંભાવના જ નહોતી. જન્મજાત મૂંગો બોરો બોબળો લંગડો વિકલાંગ થઈ ગયો હોય તો એને માટે જ્ઞાની નથી કહેતા. જ્ઞાની જાણે છે કે છ પર્યાપ્તિ હોવી જોઈએ, પંચેન્દ્રિય પણ જોઈએ, સંગની પણ જોઈએ. જન્મજાત ગાંડો હોય તો કે ભાવનો આટો નો ટળ્યો એટલે મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય દેહની સાથે સંબંધ નથી, શુભની સાથે છે. બસ આ પદ આપણને સમજાતા નથી. હવે આપણો દેહ છે એ શુભ છે, પાંચે ઇન્દ્રિયો છે જે દેહમાં હોવું જોઈએ, પર્યાપ્તિ છે અને સંગની પણ છે, વાચા સહિત વિચાર શક્તિ આ જબરજસ્ત એક પ્રકાર છે. આ શુભ દેહ છે. શુભ દેહ જ્યાં સુધી વર્તે છે, ગમે તે ઉંમર હોય, જ્યાં સુધી શુભ દેહ વર્તે છે ત્યાં સુધીમાં ધર્મ આરાધના કરી લે. ભવના ફેરા ઓછા થઈ શકે છે, ભવચક્રના આંટા ટાળી શકાય છે. ક્યાં સુધી? શુભ. આ એક પણ વસ્તુ બને ત્યારે દેહનું શુભ પણ જોખમાય, અશુભ થઈ ગયું. એક અપેક્ષા એ દે, બસ 16 વર્ષની ઉંમરે દીધેલો બોધ કે દેહ શુભ છે અને આ મનુષ્ય શુભ દેહનું બસ એક જ ફળ હોય, આટો ઓછો થવો છે, વધવો જોઈએ. બરોબર છે? એમાં ક્યાંય હવે ચંદ્રકાંતભાઈ પ્રશ્ન કઈ તો સાજરા સૂત્રનો સ્વાધ્યાય છે.